તારીખ 9/4/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 355 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 273
બહારના ચમત્કારોમાં રહેલો નથી. હું અધ્યાત્મ વિદ્યાર્થી, જગત અજાણ છે, એટલે ચમત્કારોમાં જગતના જીવને વ્યામોહ થાય છે, વિશેષતા લાગે છે. ચમત્કારથી આત્માને સુખી કરી શકાશે, આખર તો જીવને સુખ પ્રાપ્તિની કલ્પના છે ચમત્કાર પાછળ. બારમાં કોઈ ચમત્કાર કરી દે તો તેથી શું, તેની કોઈ પણ કિંમત મોક્ષ માર્ગમાં આવવાના અભિલાષી જીવને આવવી જોઈએ નહીં. કહેવાનો ભાવાર્થ એવો છે કે જેને મોક્ષ માર્ગ જોઈએ છે, જેને આત્માને સંસારથી તારવો છે, એને બહારના ચમત્કારને કોઈ મહત્તા આપીને એ બાજુ એનું આકર્ષણ હોય તો એને મોક્ષ માર્ગમાં આવવાનું બની શકે નહીં. કર્મના ક્ષેત્રમાં આ વિષય ઉપર બહુ મોટો વેપાર ચાલે છે, બહુ મોટી દુકાનદારી ચાલે છે. તમામ સંપ્રદાયોમાં, દિવંગત સંપ્રદાયમાં પણ આ ચમત્કારનું ભૂત વળગેલું છે. જીવોને ચમત્કારનું ભૂત વળગેલું છે, ત્યાં ચમત્કાર જોવે એટલે કાંઈ વિશેષ અસાધારણ, પછી ભલે તરકટ હોય, બનાવટી હોય, યુક્તિથી ઠીકથી કાંઈ કરવામાં આવતું હોય, જીવો એની પાછળ સમર્પણ કરી બેસે છે અને એને આત્મા બાજુ રસ્તો બંધ કરી દે છે, આત્મરીતનો રસ્તો બંધ થઈ જાય છે. એટલે એના ઉપર તો ચોકડીમાં મૂકી દેવી એમ કહે છે, ચમત્કાર ઉપર તો ચોકડી મૂકી દેવી. કોઈ તર્ક કરે છે કે સમ્યક દ્રષ્ટિ મોક્ષ માર્ગે મુનિરાજ હોય એના જીવનમાં પણ એવા ચમત્કાર તો બને છે. સુદર્શન શેઠને સુવર્ણ સિંહાસન થઈ ગયું, ચમત્કાર થયો ને, તો એ થયું મને તો પણ એ તરવાનો ઉપાય નથી, એ પુણ્યનું ફળ છે, પુણ્યનો પ્રકાર છે, પુણ્યના ઉદયનો એ બનાવ છે, એ કઈ આત્માના મોક્ષ માર્ગનું કોઈ કારણ છે કે ઉપાય છે એમ તો હરગીજ નથી. ચાહે સમ્યક દ્રષ્ટિનું હો કે ચાહે મિથ્યા દ્રષ્ટિનું હો, એ પ્રકાર તો પુણ્યયોગનો છે. અત્યારે તો એવો પુણ્યયોગ કોઈને હોતો નથી, ભાગ્ય જ અથવા કોઈને હોય, કોઈ પૂર્વનો ઉદય હોય તો. બાકી અત્યારે તો યુક્તિથી ટ્રીકથી લોકોને છેતરવાનું કામ ચાલે છે, કરે છે ને સાંઈ બાબાને બીજા. પ્રોફેસર ચેલેન્જ મારી હતી કે હાથમાંથી કંકુ કાઢે છે, હાથમાંથી હોસ્પિટલ કાઢે ને, દર્દીઓને આરામ થઈ જાય. કંકુ તો હાથમાં છુપાવી શકાય એવી ચીજ છે, હાથમાં કઈ હોસ્પિટલ જોઈએ, હોસ્પિટલ કાઢી દઈએ સામર્થ હોય તો. દર્દીઓ માટે તો એક સગવડ થઈ જાય કરોડો રૂપિયાનો સાધન થઈ જાય. પાંચ પચીસ પૈસાનું ટંકું કાઢી એમાં લોકો શું ડાયગર ફીટે એમ. મંદિર શું છે સાંઈ બાબાનું? બહુ ચાલે છે, ટોળા બન જાય છે. સામાન્ય બીજા મંદિરે ન દેખાય એટલી સંખ્યા ત્યાં દેખાય છે. એટલે ખબર છે કે જગતમાં આ પ્રવાહ વિશેષ કરીને છે. ચમત્કાર ઉપરનું આકર્ષણ ઘણું છે, એટલે કહેવત થઈ ગઈ છે કે ચમત્કાર ત્યાં નમસ્કાર. ચમત્કાર ભાળે તો લોકો નમવા માંડે, નમતા બસતા આવે. અહીંયા એ વાતને સીધે સીધો રદિયો આપવામાં આવે છે. પાયામાંથી એનો નિષેધ છે કે તરવાનો ઉપાય બહારના ચમત્કારોમાં રહેલો નથી. આત્માને તરવાનું કોઈ કારણ ચમત્કારના ઓલામાં, ચમત્કારના પ્રસંગમાં નથી. ગુજરાતીમાં કહે છે કે લોભિયા હોય ત્યાં તુતારા ભૂખે મરતા નથી. આ બધું જે ટ્રીક કરે, યુક્તિ પ્રયુક્તિથી લોકોની બનાવટ કરે, છળકપટ કરે છે, લોભિયા માણસોને એમાંથી સુખ મળી જશે, એમાંથી કાંઈક કલ્યાણ થઈ જશે, એમાંથી આપણી અનુકૂળતાઓ આવશે, પ્રતિકૂળતાઓ દૂર થઈ જશે. એ પ્રકારનો જે લોભ છે એ સંયોગિક પદાર્થના લોભ પાછળ એનું આકર્ષણ થાય છે, એમાં વ્યામોહ થાય છે, એમાં સમર્પણ થાય છે. આત્માને બહુ મોટા નુકસાનનું કારણ છે. લાલ છે એ આપણે કરે છે ને બહુ જાદુના, એ લોકો તો એટલું ચોખ્ખું રાખે છે કે ખરેખર દુનિયામાં જાદુ નામની, ચમત્કાર નામની કોઈ વસ્તુ નથી. આ તો એક તમારી નજર ચુકાવીને કેટલીક યુક્તિ પ્રયુક્તિથી દેખાડવાના ખેલ છે, બાકી કોઈ જાદુ ફાદુ આમાં નથી. આચાર્ય રજનીશના એક માણસ છે, વડોદરામાં સંપર્ક કર્યો હતો એક વખત કે આવું કાંઈ તમે જાણતા હોય મેસમેરિઝમ કોઈ વિદ્યા, કોઈ સમૂહ વિદ્યા, કોઈ મેસમેરિઝમની વિદ્યા. તો આચાર્યને શીખવું છે, તમે આવીને શીખવી જાઓ, તમારે જે ચાર્જ લેવો હોય લેજો, ટ્યુશન ચાર્જ. આ કે હું પાપ કરું છું એમાંથી મારે તો હવે છૂટવું છે, જોકે અમે ધર્મના નામે તો એ કરતા નથી, મારો એક ધંધો છે, પણ તો પણ પાપ છે એમ સમજીએ છીએ. કેમ કે દોરવું કાંઈ, બતાવવું કાંઈક. તો તમે તો જગતને ધર્મના નામે છેતરશો એવું શીખડાવવાનું, મારે બીજું મોટું પાપ કરવું ના પાડી દીધું, એ પાપ મારે નથી કરવું. કોઈ પણ પૈસા આપો તમે, લાખો કરોડો આપે, કોઈ પૈસાથી નહીં. કેમ કે એ તરવાનો ઉપાય નથી. એમાંથી અનર્પિત એ નીકળે છે કે રખડવાનો ઉપાય છે. તરવાનો ઉપાય નથી તો એ સંસારમાં પરિભ્રમણ કરવાનો ઉપાય છે. તરવાની તો એને પડી હોય તો તે જાય શું કરવા, તો એ સમજે કે આનો સાચો ઉપાય શું છે. પણ જગતનો જીવ સંયોગના સુખ માનીને એ શ્રદ્ધાથી એને એ શ્રદ્ધા ખાતર જે કરવું હોય તે કરવા તૈયાર છે. કોઈનું કોઈ ખૂન કરે છે તો શું કરવા, એમ કરવાથી મને સુખ છે. કતલખાના ખોલે છે તો શું કરવા, કે એમ કરવાથી મને સુખ મળશે. એમ એને માનેલું સુખ મેળવવા માટે ગમે તે કરવા તૈયાર છે. પોતાની પણ જાનની બાજી લગાવવા તૈયાર છે, જાનનું જોખમ કરવા તૈયાર છે. આ શ્રદ્ધા શું કરાવે? જો ઉદ્દેશ શ્રદ્ધા આટલું કાર્ય કરાવે, પ્રાણની આહુતિ દેવડાવે, તો સૌની શ્રદ્ધાની શક્તિ તો એના કરતા વધારે હોય. એ કઈ સમજાવવાની જરૂર છે કે કેટલી શક્તિ એને વધારે હોય? આ તો વિભાવ છે, મહેલ છે શ્રદ્ધાનો. સૌની શ્રદ્ધામાં તો અનંતી શક્તિ છે. એ શ્રદ્ધાના આધારે મુનિપણ પ્રત્યય છે, એ શ્રદ્ધાના આધારે સિદ્ધપદ પ્રત્યય છે. સાળંગપુર ના હનુમાન જાય કે પદમપુરી જાય, બે હરખા છે. બોટાદ ને ધંધોકાની વચ્ચે સાળંગપુર નો એક રસ્તો જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાને જે ચાલતું મંદિર છે, હનુમાનજી નો ઓરડો બધે છે. વિષ્ણુ હોય તો હનુમાનજીની મૂર્તિ મૂકે, સ્વામિનારાયણ હોય તો હનુમાનજીને રાખે, શંકરને માનનારો હોય તો હનુમાનજીને રાખે. એના માનેલા હનુમાનજી ચમત્કારિક મૂર્તિ છે
માનવામાં.
યોગમાં જાય છે, જ્યોતિષ ગણિત છે એમ. જગતમાં મેલી વિદ્યાઓનું અસ્તિત્વ છે, જ્યોતિષનું અસ્તિત્વ છે, પણ એ બાજુનો વ્યામોહ, એને મહિમા આપવો, એની કિંમત આપવી, એ બાજુની પ્રવૃત્તિ કરવી, કરાવવી એનું મોટું મનથી વચનથી ને કાયાથી, એ બધું આત્માને પરિભ્રમણનું કારણ થાય. બીજું કઈ થાય નહીં. જ્યોતિષમાં તો આપણે મોક્ષ લોકો જે ઘણા ખેંચાય છે એ બાજુ. એ ગુરુદેવની વાતને સમજ્યા તો ખૂબ લખે છે કે ગુરુદેવનો જે સિદ્ધાંત છે એની તાકાત શું છે, સત્યની શક્તિ શું છે, સત્સ્વરૂપની પ્રાપ્તિથી શું થાય, એ રસ્તો શું છે, માર્ગ શું છે, એ વસ્તુની ગંધ એ માનતી. ચમત્કાર માન, જ્યોતિષ માન, એ વાત નહીં, ગંધ નથી. અને આ માર્ગમાં એની ગંધ નથી, બધી સામે સામે છે. આત્માને અત્યંત અહિતકર છે એમ કરીને એનાથી દૂર રહેવું જોઈએ. અત્યંત અહિતકર છે એમ માન. જ્યોતિષીનો એમનો નતો, પણ એ તો એમનો ઉઘાડ જ્ઞાની હતો, કુદરતી અંદર નો ઉઘાડ હતો. તો પણ એમને એવા શબ્દો વાપર્યા છે, કોઈ પ્રશ્ન પૂછાયો છે કે આપ જ્યોતિષમાં જાણો છો તો જરાક આ વાત બતાવશો, કે મારે તમને ભલામણ છે કે એવા કલ્પિત જ્ઞાન પાછળ તમારે આકર્ષાવું નહીં, તમારે કલ્પિત જ્ઞાન પાછળ જાણવું નહીં. તર્ક કરનાર તો તર્ક કરી શકે કે એ તો ગણિત છે, એને કલ્પિત કેમ કયો છો? તો કે કલ્પિત સુખનું શોધવા માટે લોકો એ જ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા છે, તેથી એ જ્ઞાનને કલ્પિત કહીએ છીએ. કલ્પનાના સુખને મેળવવા માટે એ જ્ઞાનનો ઉપયોગ થતો હોવાને લીધે એ જ્ઞાનને અમે કલ્પિત કહીએ છીએ, સાચું હોવા છતાં. તો એ વિષયમાં એ જવાબ નહોતા આપતા, એનો ઉત્તર ન આપે. જાણતા હોય તો ન કહે, કેમ કે એને વધારે એની અંદર અનુમોદન મળી જાય કે ઠીક છે આ વાત મેં પૂછીને મને જવાબ દીધો, હવે જરાક વધારે જાણવું હશે તો ખૂબ બધી કામ આવી જશે. બીજી વાત છે, એમાં કોઈ સંસારિક હેતુ નથી. એમાં જે શુભ કાર્ય દેવગુરુ શાસ્ત્ર સંબંધીનો આરંભ કરવો છે એમાં કોઈ વિઘ્ન ન ઉત્પન્ન થાવ એવી ભાવના પાછળ, એટલે તો એ ગણિત છે એમ કહ્યું. એ ગણિત છે, ગુરુતાજીનું ગણિત છે, કાળનું ગણિત છે, એ બધું ગણિત નથી, એવું નથી. પણ એમાં વિઘ્ન ન થાવ એવો રાગી જીવને રાગ આવે છે કે મારે આ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરવી છે, ભગવાનની સ્થાપના કરવી છે, તો એવા મારા કાર્યમાં કોઈ વિઘ્ન ન થાય એવું જોવાનો એનો વિકલ્પ આવે છે કે સારા કાળમાં એ પ્રારંભ કરું કે જેથી કોઈ વિઘ્ન ન થાય. એમાં કોઈ સંસારી હેતુ નથી, રોકાય નહીં. સારું મુહૂર્ત જોઈને કરવામાં આવે છે, આપણે આદિનાથ નગર સર્જ્યું કે ન સર્જ્યું એ તો કોઈના હાથની બાજુ નથી. પણ રાગી જીવને રાગ આવે છે કે આવું દેવગુરુ શાસ્ત્રનું કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય તો સારું, એટલી વાત છે. એથી કરીને થાય એવો કોઈ નિયમ નથી. રાગ તીવ્ર થશે, વાંધો એ છે એ રાગને વધારે તીવ્ર રસ રેડવા માટે આ એક વધુ સાધન અપનાવ્યું. એમાં નુકસાન છે કે લાભ છે? પહેલા તો જે સ્ત્રી પુત્રાદી પ્રત્યે રાગ છે એ લાભ છે કે નુકસાન છે? તો પછી વધુ એમાં રસ રેડાય એ લાભ છે કે નુકસાન છે? બધું નુકસાન છે, સીધી વાત છે. નુકસાનીનો સરવાળો વધારવો છે કે નુકસાની ઘટાડવી છે? 100 રૂપિયાનું નુકસાન જાય અને મીંડું ચડાવો તો 1000 થાય, 1000નું નુકસાન જાય 10 ગણું થાય, બીજું મીંડું ચડાવો તો 100 ગણું થાય, શું કરવું છે? અશુભના પરિણામ છે. પેલું તો ગણિત ગણિતના સ્થાને છે, અહીંયા એ જ ગણિત અશુભનું નિમિત્ત પડે છે, અહીંયા એ જ ગણિત શુભનું નિમિત્ત પડે છે, બીજું કાંઈ નથી. ગણિત પોતે પાપ પુણ્યનું કારણ નથી, જીવનો અભિપ્રાય એની પાછળનો છે, એના ઉપર એને ફળ મળે છે. આ શાસ્ત્ર વાંચન છે, શાસ્ત્ર વાંચન છે, શાસ્ત્ર વાંચન છે, શાસ્ત્ર એ શાસ્ત્ર છે ને વાંચન એ વાંચન છે. જીવ કયા દ્રષ્ટિકોણથી વાંચે છે એના ઉપર એનો આધાર છે કે આ શાસ્ત્ર વાંચન કરવાથી મને કંઈક અંગત રીતે કોઈ પણ પ્રકારે લાભનું કારણ છે એ દ્રષ્ટિકોણ એને પાપનું કારણ છે, એ જ શાસ્ત્ર વાંચન એને પાપનું કારણ છે. ગુરુદેવ તો ત્યાં સુધી બોલેલા છે કે આચાર્ય ભગવાનનો અધ્યાત્મનો ઊંચામાં ઊંચો ન્યાય હોય, બહુ ઉચ્ચ કોટીનો ન્યાય હોય અધ્યાત્મનો ન્યાય, અને એ ન્યાય દર્શાવવા માટે કોઈ પોતાની મહત્તાને દર્શાવવાનો અભિપ્રાય રાખે કે જો હું આવી ઊંચી વાત હું સમજું છું ને કહી શકું છું, સમજાવી શકું છું, મારા ધ્યાનમાં આવી છે, મારા લક્ષ્યમાં આવી છે, એને પાપ બંધાય. ઊંચામાં ઊંચી કોટીની અધ્યાત્મની વાત કરતા એ જીવ પાપ બાંધે. આવો બહુ જવાબદારી વાળો આ માર્ગ છે. જે ચારિત્રવંત મુનિઓને 3-3 દિવસ પરીક્ષા થાય તો એને શ્રદ્ધામાં તો કેટલી તકેદારી રાખવી પડે, કેટલી કાળજી રાખવી પડે, બિલકુલ એમને ચાલવાનો માર્ગ જમે છે. ભગવતી આરાધનામાં આવે છે. ખરેખર તો એની પરીક્ષા નથી, પોતાને લાભ નુકસાન ન થાય એની સાવધાની છે. મનની પરીક્ષાથી પોતાને કઈ લાભ નુકસાન નથી, પણ એનો સંગ કરવા જતા મને લાભ થશે, એને અનુમોદવા જતા મને લાભ થશે, મને નુકસાન થશે, એ વિષય ઉપરની સાવધાની છે. બહુ સાવધાનીનો માર્ગ છે. બાહ્ય ચમત્કારો સાધકનું લક્ષણ પણ નથી. ચમત્કાર કરી દેખાડે માટે કઈક એ સાધક છે, એ બિલકુલ એનું લક્ષણ નથી. ચમત્કાર એ કોઈ સાધક નું લક્ષણ સિદ્ધિ ચોકડી મૂકી છે, એ દ્રષ્ટિકોણ બંધ કરી દે. તને ચમત્કારની મહત્તા કેમ આવે છે? આખો રસ્તો નહીં ચાલવા માટેનો છે, એ રસ્તે જવા જેવું જ નથી, એમ પહેલેથી જ પૂર્ણ વિરામ ત્યાં મૂકી દેવા જેવું છે. બાહ્ય ચમત્કારો સાધકનું લક્ષણ પણ નથી. મૂળ તો શું છે કે સામાન્ય મનુષ્યમાં પણ માનસિક નબળાઈ વધે છે ત્યારે જીવ ચમત્કાર અને ત્યારે જીવ જ્યોતિષાદી બાજુ વળે છે. એની વૃત્તિ કેમ ચમત્કાર ને જ્યોતિષ બાજુ જાય છે? કે એની માનસિક નબળાઈ વધી જતા એમ બને છે. કોઈ સંયોગ નો ભય, કોઈ વિશેષ અનુકૂળ સંયોગની આતુરતામાં તીવ્રતા અથવા ભય પ્રકૃતિમાં નબળાઈ, બંને નબળાઈ જ છે. એની માનસિક નબળાઈના કાળમાં ચમત્કારનો આશરો લેવો કે જ્યોતિષનો આશરો લેવો, એ પ્રકારના એવી દિશામાં જીવ વળે છે. તો માનસિક રોગની શરૂઆત છે, બીજી રીતે કહીએ તો એ માનસિક રોગની શરૂઆત છે. અને એની દુકાનદારી કરનારા મનોવૈજ્ઞાનિકો હોય છે, માનસ વિજ્ઞાનમાં અભ્યાસી હોય ને પારંગત હોય, એ લોકો એ દુકાન માંડે છે, એનો ધંધો કરે છે. એટલે સામાન્ય પ્રશ્નો ઉપરથી એની નબળાઈનો આંખ મૂકે છે, પછી એને કેવી રીતે જવાબ દેવો, કેવી સ્ટાઇલથી જવાબ દેવો, ક્યારે જવાબ દેવો, કેમ એને ચક્કરમાં વધારે ફસાવવો, એ બધું એને પછી આપણે છે. કેમ કે એ ધંધાનો જાણકાર છે ને, પેલો અજાણ છે. શું થાય, તદ્દન અજાણ્યો માણસ હીરા લેવા જાય અને રોકડાથી મોટોના બંડલ લઈને જાય અને ઓલાને ખબર પડે કે આને હીરામાં કાંઈ ખબર પડતી નથી, પથ્થરો આપી દઈએ તો એને આગમી આપી દે, સીધી વાત છે. લૂંટી લઈએ તો બીજું કઈ ના થાય, એમ લૂંટાવા સિવાય બીજું કઈ એમાં છે. વૃદ્ધિનું મહત્વ નથી ને, વૃદ્ધિ પ્રબળ થઈ હોય તો કેટલાકને ખબર હોતી નથી, ઉપયોગ જ નથી મૂકતા કે અમને વૃદ્ધિ પ્રગટ થઈ છે. મહત્વ હોતું નથી. કોઈને જ્ઞાન થાય કે અમુક પ્રકારની મને વૃદ્ધિ પ્રગતિ છે તો એનો પ્રયોગ કરે નહીં, પ્રયોગ કરે તો મિથ્યા દ્રષ્ટિથી. ચારિત્રમંત તો ન રહે પણ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. તો મુનિના લેવાસમાં જે લોકો જ્યોતિષ જોવે છે, કહેવાની જરૂર નથી કે બધા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. આમ છે, ભાવલિંગી સંતો વૃદ્ધિ પ્રગતિ હોય ને પ્રયોગ કરે તો મિથ્યા દ્રષ્ટિ કરે જ નહીં, એને ખબર હોય તો ન કરે. કેટલાક બધા આત્માની મસ્તીમાં એની ખબર પડતી નથી, હા એને પોતાને ખબર નહોતી. બીજાએ કહ્યું તમને આટલી વૃદ્ધિ છે, એમને વિકલ્પ આવ્યો, ગયું મને પણ છૂટી ગયું. હા એ તો એ વિકલ્પ આવે ને એ પ્રકાર થઈ જાય, ઉત્પન્ન થઈ જાય. હા પણ વૃદ્ધિનો ઉપયોગ કર્યો, પણ એ ભગવાનના દર્શન કરવાની ભાવનામાં થયો, એવો ઉપયોગ થયો, ભાવના થઈ ને પુણ્યનો ઉદય આવ્યો, એટલે એ પ્રકાર થઈ ગયો. એનાથી કોઈ જગતના કાર્યો કરે, કોઈના કાર્યો કરે, કોઈ સાંસારિક કાર્યો કરે, પ્રતિકૂળતાઓ દૂર કરે, અનુકૂળતાઓ મેળવે, એવું કાંઈ ન થાય. એ પાપનું કારણ છે. પણ એમાં ચારિત્રની સાથે સાથે શ્રદ્ધાનો દોષ ઉભી જાય. માણસ મરેલો ઘાયલ થયેલો સૂતો હોય, કઈ ખૂન નથી, ખૂનની સજા નથી થતી. બધા દાર્શનિક પુરાવા છે, એ તો કઈ ક્રિયા છે, એ ક્રિયા છે, વસ્તુ છે, એ વસ્તુ છે. જીવના અભિપ્રાય અને પરિણામ ઉપર બધો આધાર છે કે આનો ઈરાદો શું છે અને આશય શું છે, એના ઉપર જ આધાર છે. મૂળ દોષ તો એના ઉપર જ તોડાય ને, બીજી રીતે મૂળ દોષને કેમ તોડી શકાય. અને આ તો માર્ગ જ મૂળ દોષનો છે. વિતરાગ માર્ગ તો મૂળ દોષનો માર્ગ છે, ચમત્કારનો માર્ગ નથી. અને ચમત્કાર એ સાધકનું લક્ષણ પણ નથી. મોક્ષ માર્ગના સાધક, વિતરાગ માર્ગના સાધક, એ ચમત્કાર એનું લક્ષણ નથી. એ ચમત્કાર બતાવવા માટે સાધક છે અને ચમત્કાર નથી માટે સાધક નથી, એ પરિસ્થિતિ ખરેખર છે. બીજા ચમત્કારની વાત કરે છે, લૌકિક ચમત્કારોની આ બધી વાત કરી છે. હવે એક અલૌકિક ચમત્કારની વાત કરવી છે. ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ સ્વસંવેદન. સ્વસંવેદન કેવું છે? ચૈતન્યના ચમત્કાર સ્વરૂપ છે. અનાદિથી આકુલતામાં અને દુઃખમાં અને મૂંઝવણમાં ઘેરાયેલો જીવ કોઈ અલૌકિક આનંદની દિશાની અને સ્થિતિને પ્રાપ્ત કરે છે, એવું એક ચૈતન્યનો સ્વસંવેદનમાં ચમત્કાર છે. ક્યારે એના આનંદ કાળના જીવનમાં કોઈ વખત એવો આનંદ એને અનુભવ્યો નથી, એવા અલૌકિક આનંદની પ્રાપ્તિ કરાવે એવું સ્વસંવેદન છે. એ ચૈતન્યનો સાચો ચમત્કાર છે કે જે સાક્ષાત સિદ્ધ પદ પ્રગટવાના બીજ રૂપ ચમત્કાર છે. ત્યાંથી સિદ્ધ પદ પ્રગટશે. સ્વસંવેદન એ સિદ્ધ પદ પ્રાપ્ત થવાનું એડવાન્સ બુકિંગ ફાઈનલ રજીસ્ટર થઈ ગયો, એમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. પછી એનું નક્કી થઈ ગયું કે આને સિદ્ધપદ પ્રાપ્ત થશે, થશે ને થશે અલ્પકાળમાં જ, એમાં કોઈ ફેરફાર થાય નહીં. એવો સ્વસંવેદનનો ટ્રેડમાર્ક છે, સિક્કો છે, મોહર છે. મિત્રા ભગવાનની એ મોહર છે, જેમ હોય છે ને આ રાષ્ટ્રપતિ નો કાગળ આવે તો ત્રણ સિંહના મોરાનો મોહર મારેલી હોય, રાજની મોહર છે એમ, કે આ કાગળ રાષ્ટ્રપતિનો છે, વેલિડ છે. એમાં સર્વજ્ઞ ભગવાનની મોહર છે, સ્વસંવેદન છે, સર્વજ્ઞ ભગવાનની મોહર છાપ છે. આનંદ છે, આત્માનો આનંદ ઉત્પન્ન થયો એ સર્વજ્ઞ ભગવાનની મોહર છાપ છે. એને મોક્ષ થવાનો થવાનો ને એ ચમત્કાર છે. ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ સ્વસંવેદન તે જ સાધકનું લક્ષણ છે. બાહ્ય ચમત્કાર, લૌકિક ચમત્કાર એ સાધકનું લક્ષણ નથી. પણ અંદરમાં સ્વસંવેદનથી આનંદ ઉપજે આત્માનો, આત્માની શાંતિ ને આનંદ પ્રગટ થાય એ સાધકનું લક્ષણ છે. સાધક તેના વડે લક્ષિત થાય છે અથવા ઓળખાય છે, એનું નામ લક્ષણ છે. કોઈ સાધકને ઓળખવા આવે તો એને એ રીતે ઓળખવા એમ કે છે કે એને આત્માનું સ્વસંવેદન પ્રગટ્યું છે. એને એ સ્વસંવેદનને આત્મજ્ઞાન કહે છે. એને આત્માનો આનંદ પ્રગટ્યો છે તો એ સાધક છે, અને નહીતર એ સાધક નથી. ગમે તે વેશમાં હોય અને ગમે તેટલું જગતની અંદર એને બિરુદ આપવામાં આવ્યું હોય, ભગવાનનું બિરુદ આપી દે છે લોકો, હજી સાધક થયા પછી ભગવાન થાય તે સાધ્ય છે. હજી સાધક ન હોય એને તો સાધ્ય થવાનો પ્રશ્ન જ રહેતો નથી. ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ સ્વસંવેદન તે જ સાધકનું લક્ષણ છે. સ્વસંવેદન હોય તો ચોથું હોય, સ્વસંવેદન ન હોય તો ચોથું જ ન હોય તો પાંચમું છઠ્ઠું સાતમા નો પ્રશ્ન વિચારવાનો જ રહેતો નથી, ઉપસ્થિત જ નથી. ભગવાન નું તો તેરમું સ્થાન છે, સદૈવ જે ભગવાન કહેવાય છે એનું તેરમું સ્થાન છે, અને સિદ્ધ પરમાત્મા ચૌદ ગુણ સ્થાન થી પાર છે. જગતની અંદર પંચ પરમેષ્ઠિને ભગવંતની ઉપમા લાગે છે, ભગવાન વિશે કોણ લાગે છે, પંચ પરમેષ્ઠિ લાગે છે, એ સિવાય કોઈને લાગતી નથી. ઊંડે ઊંડે રાગના એક કણ ને પણ લાભ રૂપ માને છે તેને આત્માના દર્શન થતા નથી. રાગ રહીત એવું જે પરમ તત્વ એના દર્શન એને થતા નથી, કેમ કે એને શ્રદ્ધામાં રાગ ને પકડ્યો, રાગ થી મને લાભ, એને વિતરાગ ભગવાનના અંતર સ્વરૂપના દર્શન થતા નથી. એટલે એને ચોથું અનુસ્થાન પ્રગટતું નથી, એને સ્વસંવેદન થતું નથી, એને આત્માનો આનંદ પ્રગટ થતો નથી, કોઈ નથી હોતો. આત્મદર્શન મોક્ષ માર્ગ માં પ્રવેશ કરવો એ પુરુષાર્થ નો વિષય છે. આત્મદર્શન સ્વરૂપ ની સાવધાની નું એક કાર્ય છે. જે જે સ્વરૂપમાં સાવધાન થાય તેને આત્મદર્શન થાય, આત્મામાં સાવધાન થાય. જે અનાત્મામાં સાવધાન થાય તે આત્મામાં સાવધાન થઈ શકે નહીં. તો એકવાર વિચાર વળીએ કરીને વિચારી લેવું જોઈએ કે મારી જે સંયોગની સાવધાની છે એ મને મારા સ્વરૂપમાં સાવધાન નહીં થવા દે. બીજી રીતે પરિણામના વિજ્ઞાનને વિચારવામાં આવે તો બહુરૂપપણું છે એ ક્યાં સુધી જળવાય છે કે જ્યાં સુધી બાહ્ય પદાર્થ ઉપરની સાવધાની ઊભી થાય છે ત્યાં સુધી એને અંતર્મુખ નહીં થવા દે. એટલે એક એને નક્કી કરવું પડે છે, સાધકને સાધક થયા પહેલા વિચારથી પણ એક નિર્ણય લેવો પડે છે, નિશ્ચય કરવો પડે છે કે આ સંયોગની સાવધાનીથી મારે મારો માર્ગ ખોલવો કે આ સાવધાની છોડીને મારે મારા આત્માનો માર્ગ અંગીકાર કરવો. આટલી વાતનો એને વિચારમાં અભિપ્રાયમાં નિશ્ચય કરવો પડશે, પછી નિર્ણયનું બળ આવશે. એ પહેલા વાંચન વિચાર ઉપર ઉપરથી ગમે એટલું કરે એમાં કઈ વળે એવું નથી. ખરી વાત છે, કોઈના પર વિશ્વાસ નથી. વિશ્વાસ આવે તો અનુભવ થયા વિના રહે નહીં. દીપચંદજી એ સાધક સાધના બોલમાં નાખ્યું છે અનુભવ પ્રકાશમાં કે પ્રતીતિ સહિતનો વિચાર સાધક છે અને નિર્વિકલ્પ અનુભૂતિ સાધ્ય છે એમ લીધું છે. શું એનું સાધ્ય? નિર્વિકલ્પ અનુભૂતિ લીધી છે. ઘણા બોલીવા લીધા છે એમ કે હે ઉપાદેયનો વિચાર સાધક છે, મને શું ઉપાદેય છે અને મને શું એ છે. હે ઉપાદેયનો વિચાર વિવેક સાધક છે અને નિર્વિકલ્પ રસ પીવો તે સાધ્ય છે. એવું શબ્દ ત્યાંય વાપરો છે, આનંદ રસ પીએ છે ને, નિર્વિકલ્પ રસ પીવો તે સાધ્ય છે. ઘણી વાતો લખી ગયા છે. બસો 250 વર્ષ પહેલા એવું લખી ગયા છે કે સમાજ ઉપર નજર કરતા આ વાત કોઈ સાંભળે એવું દેખાતું નથી, સાંભળીને સ્વીકારે એવું કોઈ દેખાતું નથી, માટે હું લખતો જ આવું છું. મને અનુભવ થયો અને જે ચૈતન્ય ચમત્કાર મોક્ષનો સિદ્ધપદનો માર્ગ છે એ લખતો જાઉં છું, બતાવતો જાઉં છું. 200 વર્ષ પહેલા આવી કંગાળ પરિસ્થિતિ હતી સમાજ. એ તો કહેતા હતા અધ્યાત્મની ચર્ચાઓ, દ્રવ્યગુણ પર્યાયની ચર્ચાઓ, ઘણું વાતાવરણ બહુ સારું હતું. ભવિષ્યમાં પણ કોઈ પાત્ર જીવોના હાથમાં આ વાત આવે તો હિત સાધી જાય, તો સંસ્કારી જીવ હોય તો હિત સાધી જાય. અનુભવ પ્રકાશ ઉપર તો પ્રવચનો થયા. જે ઊંડે ઊંડે રાગના એક કણને પણ લાભરૂપ માને છે તેને આત્માના દર્શન થતા નથી. સંયોગ ઉપર સાવધાની ને વૃત્તિ જાય છે. શું કરવા? સુખ માટે બીજું કઈ કારણ છે?
સુખ માટે.
હવે અનંત સુખ નો ભંડાર તો અહીંયા છે, એની સાવધાની નહીં. અને જ્યાં સુખની ગંધે નથી એવા સંયોગ ઉપર નહીં સાવધાની. સુખ માટે કેટલો બધો વિપર્યાસ મોટો છે કે જ્યાં અનંત સુખનો સાગર છે, અનંત સુખનો ભંડાર છે, એવું ચૈતન્ય પિંડ આત્મા પોતે છે. પ્રદેશે પ્રદેશે બેહદ સુખ ભરેલું છે, અહીંયા જ છે, સર્વકાળે અહીંયા જ છે. એમ કોઈ પણ વાતની પહેલા જ્ઞાનમાં કલ્પના થાય છે ને, કોઈ કામ કરવું હોય તો શું કરે છે, મને ત્યાં સુધી કે આ જે લોકો ચિત્ર દોરે છે એ પણ પેલા કલ્પના ચિત્ર પેલા દોરે છે એના મનમાં. જે લોકો ગ્રંથ રચના કરે છે એને પણ આખું પહેલા ફિટ કરી લે છે કે આમ 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 વ્યવસ્થિત આ બધી રચના આમ થાય. દરેક કાર્યમાં આવું છે. પણ અહીંયા કહે છે કે તારો જે કારણ પરમાત્મા છે, ત્રિકાળી પરમાત્મા છે, એ આવો જ છે. એમ તને વર્તમાનમાં જે બી સ્વ આકાર રૂપે ભાસે તેથી તે તારી કાર્ય પરી કારણ પર્યાય કારણ શુદ્ધ પર્યાય તને ભાસે. કારણ શુદ્ધ પર્યાય બહુ સહેલામાં સહેલી વાત આ છે. કારણ શુદ્ધ પર્યાય સૂક્ષ્મમાં સૂક્ષ્મ છતાં સહેલામાં સહેલી વાત એ છે કે જે ત્રિકાળી પરમાત્મા વર્તમાનમાં એના સ્વાકારપણે ભાષે એને કારણ શુદ્ધ પર્યાય સહિતનો પરમાત્મા ભાષે. આમ છે એમ એને અવલંબન આવીને કાર્ય શુદ્ધ થયા વિના રહેશે ને એમ કે વર્તમાનમાં ભાઈ ચોખ્ખે ચોખ્ખું ચિત્ર આવે. અવલંબનના કાળે એને આવો જ છું એમ ચોખ્ખું ચિત્ર આવે છે અને અવલંબે છે એને કારણ શું કર્યા છે. અને એ નિયમથી કાર્ય શુદ્ધનું કાર્ય શુદ્ધ કારણ છે, શુદ્ધ કાર્યનું એ શુદ્ધ કારણ છે એમ છે. એટલે પછી આચાર્ય મહારાજે એની પ્રશંસા કરી છે, એની સ્તુતિ કરી છે. એ તો પૂજિત પંચમ ભાવ પરિણતિ છે, કેમ કે જે પારિણામિક ભાવ છે પંચમ ભાવ સ્વરૂપ છે, અને વર્તમાનમાં એ આનંદભૂત થતી હોવાથી એને પૂજિત કહી દીધી છે, એ પૂજિત પંચમ ભાવ પરિણતિ છે. બહુ વ્યક્ત કરવાની શક્તિ છે મુનિરાજની, ગજબની છે વિષય. વિશેષતા એ છે કે એ સહજ પ્રત્યક્ષ સ્વરૂપે છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ સહજ પ્રત્યક્ષ સ્વરૂપે છે. એટલે એનું ચોખ્ખું ચિત્ર આવે છે કે વર્તમાનમાં હું આવો છું એમ પોતાનો સ્વ આકાર ભાસે છે, એ સ્વ આકાર તે પોતે જ કારણ શુદ્ધ પર્યાય છે એમ છે. પોતાપણે પ્રત્યક્ષ ભાસે છે, પ્રત્યક્ષમાં પછી અવિશ્વાસ રહેવાનો હું સવાલ છે, બતાવો જોઈએ. જે વાત પ્રત્યક્ષ થાય, જે વસ્તુ પ્રત્યક્ષ હોય એમાં અવિશ્વાસનો શું સવાલ છે? જગ્યા શું છે અવિશ્વાસ લેવાની? એમાં અવિશ્વાસની કોઈ જગ્યા નથી, પ્રેક્ટિકલી વાત છે. શું કહે છે? ઊંડે પણ રાગના એક કણને પણ લાભરૂપ માને છે તેને આત્માના દર્શન થતા નથી. એના ઉપર તો ગાથા છે સુમંત સાહેબની, અનુમાત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જેને, માન્યતામાં સદભાવ વર્તે છે, પશ્ચિતને પર્યાયમાં માન્યતામાં સદભાવ વર્તે છે, તે હોય આગમ ધર્ભલે, અગિયારમને નવ પૂર્વના આગમને જાણતો હોય, જાણતો નહીં આત્મને, એ આત્માના દર્શન એને થતા નથી. એ સિદ્ધાંત છે. તેથી હવે પ્રેરણા આપે છે, આટલી વાત સ્થાપીને આ બોલ છે એ પ્રેરણાનો છે કે નિષ્પ્રય એવું થઈ જા, જો આમ વસ્તુ સ્થિતિ છે તો જગતના અનુકૂળતા અને પ્રતિકૂળતાથી નિષ્પ્રય એવું થઈ જા. પ્રતિકૂળતાને હડસેલો મારવો, અનુકૂળતાને ખેંચીને લાવવી, જોકે બે વાત અશક્ય અને અસંભવિત છે તારા પરિણામથી, તારા આત્માથી તો શું, પણ અભિપ્રાયમાં નિષ્ફળતા થાય વસ્તુ સ્થિતિ સમજીને, કે એવો નિષ્ફળ થઈ જા કે મારે આ અનુકૂળતા અને પ્રતિકૂળતાને ભાનગઢમાંથી છૂટીને એક મારું અસ્તિત્વ જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. પ્રતિકૂળતા આવે તો આવે તો એમ વિચાર કર, પ્રતિકૂળતા આવે તો એમ વિચાર કર કે મારા આત્મ પુરુષાર્થનો વધુ વિશેષ તીવ્રતા લાવવાનો અવસર મને મળ્યો, મને તક મળી કે હવે હું કેમ ટકી શકું છું, જે વસ્તુનું સ્વરૂપ મારા સમજમાં આવ્યું, મારા જ્ઞાનમાં આવ્યું, જેની શ્રદ્ધા મારે કરવી છે, જેમાં અભિવ્યક્ત થવું છે, એ બાજુ પુરુષાર્થ લગાવવાની એક તક મને મળી એમ લઈને
મિત્ર.
અને અનુકૂળતા આવે તો એને તુચ્છ સમજ, કે એવી બધી તુચ્છ સંયોગો, આથી અનંત ગુણા પણ સંયોગો તુચ્છ છે, કે જે અનંત વાર મળેલા છે, આત્માને સુખ ન આપી શકાય, એ સંયોગો આત્માને સુખ આપી શકાય નહીં, આપણ આત્માને સુખ આપી શકવાના નથી, કોઈ સુખનું કારણ મને એમાં દેખાતું નથી, તેથી ચાલ્યા જાય તો એમાં દુઃખનું કારણ મને દેખાતું નથી. બસ નિષ્ફળ થઈ જાય, એના પ્રત્યે ઉપેક્ષિત થઈને તો નિષ્ફળ થઈ જાય. બહુ ભાવનાય વિષય છે. નિષ્ફળ એવો થઈ જાય કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે, મારું જે અસ્તિત્વ છે, જે અસ્તિત્વની અંદર અનંતા નિધાન પડ્યા છે, આત્માના ગુણ નિધાન પડેલા છે, એ જેવું મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે. એમાં ખોટ ખામી નથી, કોઈ ખાપણ નથી, એમાં ખોટ ખાપણ નથી, કોઈ ખામી નથી, અને એમાં મારે જોઈએ તે બધું જ છે, કાંઈ બાકી નથી. પરમાત્મા સર્વગુણ સંપન્ન છે, નિજ પરમાત્મા સર્વગુણ સંપન્ન છે, કાંઈ પણ તકલીફ પડે એવું અંદરમાં છે ને, ઉલટાનો આનંદનો આરામ મળે એવું છે અંદરમાં બધું, કોઈ પણ હાલતમાં. દરતરંગી નું પદ છે ને, અંતર સુખરસ ઘટાડે છે, કોણ છે નાટક સમય સાર તો મળશે ક્યાં? દ્રષ્ટિની સ્તુતિમાં આવવું જોઈએ. સાતમી નારકી એ દુઃખના બદલે ઘણું સુખ વેડે, આત્માનો આનંદ વેડે, એ કોઈ કલ્પનાનો વિષય નથી, ભાષા અલંકાર નો વિષય નથી, કે કોઈ અતિશયોક્તિ નો વિષય નથી, એક હકીકત બતાવી છે. તેર માં અનુભવ નું વર્ણન છે, તેર પાને જાકે ઘટ પ્રગટ વિવેક ગુણધારકો છે, એ સમય દ્રષ્ટિ ની સ્તુતિ છે. ગુણધર જેવો વિવેક ફેક્ટર છે, શરૂઆતમાં તમે તો 14-15 પાના સુધી નિષ્ફળ એવો થઈ જાય કે મારે મારું અસ્તિત્વ જોઈએ છે, બીજું કઈ જોઈતું નથી. મોક્ષની ભૂમિકામાં 254 માં આવી ગયું છે શ્રીમદજી, કે મૌખિક સુખની અલ્પ પણ સુખેચ્છા, ઘણી સુખેચ્છા વાળાને નથી લીધા, લૌકિક સુખની અલ્પ પણ સુખેચ્છા અભ્યાસ કરવા જેવો વિષય છે. જ્યાં જ્યાં સુખાભાસ થાય ત્યાં ત્યાં એને અનુભવને તપાસવો જોઈએ, અવલોકન કરવું જોઈએ કે આ આભાસ છે કે ખરેખર સુખ છે, આમાં આકુલતા છે કે સુખ છે, તપાસીને નક્કી કરવું જોઈએ. એક આત્માની જરૂર લાગે અને અંદરમાંથી ઉત્થાન થાય તો પરિણતિ પૈટા વિના, શું કહે છે, એક આત્માની જરૂર લાગે, મારું અસ્તિત્વ જોઈએ છે એમ ઉપર ઉપરથી લાગે એમ ન કહ્યું, એની રડ લાગે. રડ લાગે એટલે શું છે, આ માણસ જેમ કોઈ હઠ લે ને હઠ છોડે નહીં, મરી જાય તો હું મારી વાત ન મૂકો એમ રડ લાગે. એની પાછળ પીડ્યો તે પીડ્યો, પછી જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને એ છોડે ને નહીં, એવો પ્રયત્ન એનો ચાલે. હા, એક જ બાજુ લાગી જડે, લાગી પડે ત્યારે એને રડ લાગી એમ કહેવામાં આવે છે. એવી રડ લાગે કે બીજા વિષયનો પરિણામમાં પ્રવેશ થાય નહીં. આત્મ પ્રાપ્તિની રડ લાગે તો એને બીજાનો પ્રવેશ થાય નહીં. જગતના વ્યવહારમાં કદાચ ફેર પડી જાય ને, જગત સાથેના વ્યવહારમાં તો જગત કદાચ ટીકા કરશે કે આ તો વ્યવહારમાં સમજતા નથી, કે લોકોને કહેવું એમ કહે, પણ મારે હવે મારું કામ કરવું છે એમાં હું કોઈનું કાંઈ સાંભળવા માંગતો નથી, કોઈનું કાંઈ ન સાંભળે, કોઈને કાંઈ ગણકારે નહીં, પોતાનું કામ કરી જાય ત્યારે એને રડ લાગે છે એમ કહેવામાં. એક આત્માને જ રડ લાગે અને અંદરમાંથી પુરુષાર્થનું ઉત્થાન થાય, અંદરમાંથી જોર આવે કે મારું કામ કરવું છે, તો તે જીવની પરિણતિ પલટાયા વિના રહે નહીં, એની પરિણતિ થઈ જાય. આવા જોરમાં ને આવી રડમાં એની પરિણતિ થઈ જાય છે. અંદરની જે અનાદિની સંસારિક પરિણતિ હોય છે એ છૂટી જાય છે, મટી જાય છે, અને એની પરિણતિ પલટાઈ જાય છે. પરિણતિ પલટાય તો ઉપયોગ પલટાયા વિના રહે, પરિણતિ ન પલટાય ને ઉપયોગ પલટાવા માગે તો ઉપયોગ નહીં પલટે. એટલે સમ્યક દર્શન અથવા શુદ્ધ શ્રદ્ધાન થવાનું એ કારણ છે. પરિણતિ પલટાય છે ત્યારે અનંતકાળથી અનંત શક્તિથી ઊંધું પડેલું શ્રદ્ધાન, શ્રદ્ધાન શક્તિનું ઊંધું કાર્ય અનંત શક્તિથી થાય છે. સૌ કેવળ એને આખે આખ ઉથલાવીને સવળું કરવામાં આવે છે. હું ઉલટામાંથી સ્વરૂપનો સીધો અને પરિણતિ કરી શકે છે. પરિણતિ પલટાયા વિના કાંઈ થઈ શકે
નહીં.
નિષ્ફળ થઈ જાય જગતમંત્રી, એટલો નિષ્ફળ થઈ જાય કે આત્મા જ જોઈએ છે, જગતમાંથી મારે કાંઈ જોઈતું નથી, આ જગતમાંથી હવે મારે કાંઈ આમ કે કોઈ જરૂરિયાત નથી, આવો નિષ્ફળ થઈ જા એમ કે. આખરી શરત છે થોડી, એ આખરી લાગે કે વગર આખરી લાગે, સહેલી લાગે, આ પરિસ્થિતિએ આવે છૂટકો છે. આજે કાલે કે અનંત કાળે ગમે ત્યારે આવે જ છૂટકો, બીજો કોઈ એનો ઉપાય નથી. બાહ્ય ત્યાગ કરવો સહેલો છે, અભિપ્રાયમાં નિષ્ફળ થવું એ અઘરું છે. ઓલું તો બાળકો કરે છે કે લો આ 5 દિન જ ખાવ, જા વઠાઈ કરી નાખે, ફલાણું કર્યું કરી નાખ્યું, એ ખરેખર નથી. આ સાચો ત્યાગ, આ છે ત્યાગનું મૂળ, આ છે બાહ્ય ત્યાગનું મૂળ, આ છે બોલો તો ખોટો ત્યાગ છે એમ છે.
જય હો મિત્રાક્ષિગંબરા જય ધાર્મણો જય હો જય.